તારીખ 21-10-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 530 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 231
સાચી હશે તો પણ નહી સમજે, આવા કહેવાથી તરત સમજશે. જયારે ઈશ્વર જગત કરતા છે કે નહીં એમ પૂછે છે, એટલે આધ્યાત્મિક વિષયમાં એનો પ્રવેશ નહીં થાય, એ ખ્યાલમાં છે. ચોથો પ્રશ્ન, મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જાણી શકાય? વર્તમાન ભાવમાં એવું જાણી શકે ખરો કોઈ જો કે મારું મને મોક્ષ થશે કે નહીં, મારું મોક્ષ થશે કે નહીં એમ જાણી શકે ખરો? આવો એક પ્રશ્ન પૂછ્યો છે. ઓકે, હા, જાણી શકે. મોક્ષ થયા પહેલા મોક્ષ થવા સંબંધીનું જ્ઞાન થઈ શકે છે, પછી ખુલ્લો આપ્યો છે ન્યાયથી. ઉત્તર, ઘણા બંધથી હાથ ને બાંધવા આવ્યો હોય, હાથ બાંધવા માટે 10-15 તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે તેમ તેમ તે બંધના ની નિવૃત્તિ અનુભવમાં આવે. એમાં આટા છૂટતા જાય એટલે પોતાના જે પકડ હતી, જે પકડ હતી એ પકડ માં ફેર થાય છે, એવો અનુભવ લાગે છે. આંધળો માણસ દોરડી ઉખડતી જાય, એને દેખાય નહીં પણ એને સ્પષ્ટથી ખબર પડે કે ઢીલું થાય છે, બંધન છે, એ ઢીલું થાય છે. આ જીવ દ્રવ કર્મને જોવા માટે આંધળો છે. કર્મના કારણ વર્ગણાના પરમાણુઓ એટલા સૂક્ષ્મ પર્યાયે પરિણમેલા છે કે ઇન્દ્રિય જ્ઞાનનો, સ્થૂળ ઇન્દ્રિય જ્ઞાનનો તે વિષય રચી થતા. એટલે એ અંધ છે, જોવા માટે અંધ છે, છતાંય ખબર પડે કે મારો બંધ છે એ છૂટતો જાય છે. એવી વાત છે કે જો જીવને રૂચિથી સાંભળતા રૂચિ પ્રત્યે કહો મારા આત્મકલ્યાણની ને મારા મોક્ષની આ વાત છે, મારું ભવભ્રમણ ટળી જવાનો આ રસ્તો છે, આ ઉપાય છે, એની રૂચિથી સાંભળતા એને એ વખતે ભણકારો આવે કે નક્કી હવે મારો મોક્ષ થઈ જશે, એનો આત્મા અંદરથી ભણકાર આપે છે કે હવે મારો મોક્ષ થઈ જશે. એ દેહમાં ખબર પડે છે, સદૈવ અવસ્થામાં ખબર પડે. એને આસન ભૂમિ પણ કહેવામાં આવે છે, ભૂમિ તો પરિપાક થશે. અને તે દુરોડે વળો મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે. જયારે બધું બંધ સંબંધની નિવૃત્તિ, આ બધું પૂરેપૂરો દોરડું છૂટી ગયું ત્યારે આંધળાને પણ ખબર પડે છે કે હવે મારા હાથ બંધાઈ જામ નથી, એમ અનુભવાય છે. તેમજ અજ્ઞાન ભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે. પોતે કેવી રીતે ભાવમાં આખે આખો પકડાતો હતો એ આત્માને પોતાના પરિણામનું જ્ઞાન થાય છે, બંધ ભાવનું જ્ઞાન થાય છે, તો સામે મોક્ષ ભાવનું પણ જ્ઞાન પ્રતિપક્ષ છે. એટલે એકનું જ્ઞાન થાય એટલે બીજાનું જ્ઞાન થાય. તે જેમ જેમ છૂટે છે, અજ્ઞાન ભાવ જેમ જેમ નિવૃત્તે છે, તેમ તેમ મોક્ષનો હક થાય છે. આંશિક મોક્ષ, મોક્ષ માર્ગની અંદર આંશિક મોક્ષ શરૂ થઈ જાય છે. અંશે મોક્ષ વધતો વધતો, મુક્ત ભાવ વધતો વધતો, પરિપૂર્ણ શુદ્ધ થાય ત્યારે એને મોક્ષ દશા જાહેરપણે કહેવામાં આવે છે. એટલે એમ થયું કે સંવરણ અને નિર્જરા એ એક ન્યાય આંશિક મોક્ષના પરિણામ છે. અને એની આત્માને ખબર પડે છે કે મારા પરિણામ અંશે છૂટા છે અને અંશે બંધાયેલા છે, એવી એને પોતાને પણ અનુભવમાં ખબર પડે છે. એટલે જેમ જેમ છૂટે છે તેમ તેમ મોક્ષ અનુભવ થાય છે. અને તેનું ઘણું જ અલ્પ પણ થાય છે ત્યારે, એકદમ બંધ એકદમ અલ્પ થાય છે ત્યારે સહેજે આત્મામાં નિજ ભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાન ભાવરૂપ ગંધથી છૂટી શકવાનો પ્રસંગ છે. એવો સ્પષ્ટ અનુભવ થાય છે, આવો સ્પષ્ટ અનુભવ દેહમાં થાય છે. જેટલા અરિયંત ભગવંતો છે એ સદૈવ જીવન મુક્ત અવસ્થાને નો અનુભવ કરે છે. ત્યાં ભાવબંધ નથી રહ્યો. દ્રવબંધ જે આયુષ નામ ગોત્રનો વેદનીનો છે એ તો બળી સિંદરી વત, બળેલી સિંદરીમાં બાંધવાની તાકાત એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે. આત્મામાં દેહના આત્મા સ્થિતિમાન હોય છતાં પણ કેવળ જ્ઞાનનો નાશ થાય છે અને કેવળ આત્મભાવ સ્વસ્વરૂપની શુદ્ધિ, કેવળ આત્મભાવ એ પ્રગટ થાય છે. અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્ન પણ અનુભવમાં આવે છે કે હવે મને કોઈનો સંબંધ નથી, હું કેવળ આત્મભાવે વર્તું છું, એકાકાર આત્મ સ્વરૂપમાં લીન થઈને વર્તે છે, ત્યારે એને સ્પષ્ટ જ્ઞાન થાય છે, અનુભવ થાય છે કે મને ક્યાંય બંધન છે નહીં, હું મુક્ત છું. એને સદૈવ મુક્તિ કહેવામાં આવે છે. અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્ન પણ અનુભવમાં આવે છે, અર્થાત મોક્ષ પર આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. મોક્ષ પર આ દેહની અંદર દેહ હોવા છતાં પણ એનો અનુભવ થવા યોગ્ય છે. અને જેટલી અંશે શરૂઆત થઈ જાય, પ્રારંભ થઈ જાય, ત્યારથી એનો વિશ્વાસ અને પ્રતિતિ પણ થઈ જાય છે, એનું જ્ઞાન પણ થઈ જાય છે, જ્ઞાન સહિતની પ્રતિતિ પણ થઈ જાય છે. એ રીતે મોક્ષ મળશે તે ચોક્કસપણે આ દેહમાં જાણી શકાય છે. આવો જે ઉત્તર છે એ આસ્તિક બુદ્ધિ માટે ગાંધીજીને આ જવાબ બહુ સારો આપ્યો છે. આ દેહમાં પણ મુક્તિ થઈ શકે એમ છે, તમે બીજી ભાંતવેળના ન કરો અને તમારા આત્માને મુક્ત કરવાના પ્રયત્નમાં લાગો, એમ મારો. મોક્ષ થઈ શકે છે કારણ કે અન્ય મતમાં એવું છે, કારણ કે આ દેહમાં થઈને પ્રશ્ન પૂછ્યો છે, માણસ મરી ગયો પછી એની મુક્તિ થાય? જીવતો માણસ મોક્ષમાં કેવી રીતે જાય? કેમ કે મોક્ષ તો બીજું સ્થાન કેટલું છે, પછી હવે કઈ ત્રીજું કયો દેહ ગણો છે. પણ માણસને દેહ છોડવો પડે અને મરવું માણસને ગમતું નથી. મર્યા પછી કઈ કઈ ખાતરી હોય એડવાન્સમાં કોઈનો કે નાના હવે મારા મોક્ષ થશે તો માણસને ભય ન લાગે, નહીતર મોક્ષને તો પ્રતિતિ ન હોય કે મારો મોક્ષ થશે કેમ, અને મૃત્યુ થશે એને એક ભયનું મોટું સ્થાન છે. એટલે પૂછવાની પાછળ જે સવાલ છે એ સાદો લાગે છે, પણ ખરેખર સાદો સવાલ નથી. માણસને મળવું નથી અને મોક્ષ થાય કે નહીં કેવી રીતે ખબર પડે? સંસારમાં તો કોઈને મોક્ષ થાય એની ખબર પડતી હોય એવું લાગતું નથી. સંસારી માણસોને તો કોઈને પોતાને મરી ગયા પછી મોક્ષ થશે કે ક્યાંક મારે જીવજંતુમાં જવું પડશે અધોગતિમાં એની એને કાંઈ ખબર પડતી નથી. આ દેહમાં કાંઈ જાણી શકાય તો આપણે કંઈક એવું કરીએ પછી ખાતરી સહિત દેશો તો વાંધો નહીં. આ પ્રશ્નની અંદર જે માર્ગ છે એ આ મૃત્યુના ભયથી છૂટવું છે અને કેવી રીતે છૂટાવી, તો કે છૂટી શકાય એવું છે અજ્ઞાનની નિવૃત્તિ કર. અજ્ઞાનની નિવૃત્તિ થતાં ભાવબંધની નિવૃત્તિ અને દ્રવ્યબંધની નિવૃત્તિ જ્ઞાન થશે અને વિશ્વાસ પણ આવી જશે. એ ઉત્તર ગાંધીજી માટે ઘણો સારો. પાંચમો પ્રશ્ન, એમ વાંચવામાં આવ્યું છે કે માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરમાં ઉતરે, એવું જાણવામાં આવ્યું છે કે માણસનો મૃત્યુ થાય પછી ઢોર ડાખરમાં જાય, કાં પથ્થર થાય કાં ઝાડ પણ થાય, આ વાત બરાબર છે? આમ થતું હશે એમ પૂછ્યું છે. ગતિ ઉપરના પ્રશ્નો છે ગાંધીજીના, કે આ જીવની મૃત્યુ પછી ગતિ શું થાય, આમ પણ થાય ને આમ થાય, શું આપણું આપણે શું થશે, એને પરલોક ભય કહેવામાં આવે છે. આ ભવથી છૂટ્યા પછી કોને ખબર મારી કેવી ગતિ થશે, એ જ ભય, મારી અધોગતિ થશે તો બીજા ભૂગતિ વાળા પ્રાણીઓ જોવામાં આવે છે, નજર સામે એ જીવ જંતુ જોવામાં આવે છે, જીવને પરલોકમાં મળી રહે છે. ઉત્તર આવે છે કે દેશ ઉડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે. જીવાએ કર્મ ઉપાર્જન કર્યા હોય એવી એની ગતિ થાય, ને આ મતિ સા ગતિ, જેને એની બુદ્ધિએ કામ કર્યું હોય, અવળું કામ કર્યું હોય તો અવિગતિ થાય, સવળું કામ કર્યું હોય તો વિગતિ થાય. સંસારની ચાર ગતિ છે અને પંચમ ગતિને મોક્ષ કહેવામાં આવે છે. કુલ પાંચ ગતિ છે, પાંચે ગતિ માનવ ખુલાસો બે પ્રશ્ન ની અંદર આવી જાય છે. પેલા મોક્ષ ની વાત લીધી, હવે એમ કે છે કે જો અજ્ઞાનની નિવૃત્તિ જીવ ન કરે અને રાગ દ્વેષ મોહથી અનેક પ્રકારના કર્મ બાંધ્યા હોય તો જેવા કર્મ ઉપાર્જન કર્યા હોય એ પ્રમાણે જીવની ગતિ થાય. એ કુદરતી છે, એના માટે કોઈને કોઈની મદદની જરૂર નથી. બાજુ બાજુમાં આવ્યા છે માટે અડધો ચોખા ને અડધે જાર થાય એ ગુંડી માં એવું બધું નથી. દેવું આવે એવું ઉડે, આ કુદરત બની જાય છે. પ્રકાશ પાણી ખાતર બધું એક સરખું મળે, બાજુ બાજુમાં લાવ્યા હોય તો એને પાણી એક સરખું મળે, પ્રકાશ એક પણ મળે, એનું જમીન એક સરખી છે, છતાં બીજ પ્રમાણે એનો વૃક્ષ થાય કે છોડ થાય. એમ આ જીવે જેવો કર્મ બાંધ્યા હોય એવી જ એની ગતિ થાય. એમાં બીજી રીતે થવાનો કોઈ નથી. આ એક વસ્તુ વ્યવસ્થા છે જગતની અંદર. જો એમ ન હોય તો કોઈ વસ્તુ વ્યવસ્થા જગતમાં રહેતી નથી. દેશ ઉડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, તેથી તે ત્રીજી જેટલું જનાવર પણ થાય છે. જનાવર જો કે આડા શરીર જેને મળે છે, બધા જ જેમ જનાવરોને પછી ઉડનારા ખેતર હોય કે જમીન ઉપર ચાલનારા ભૂચર હોય કે પાણીમાં તરનારા જળચર હોય, બધા આડા શરીર વાળા છે. પોતાના સ્વરૂપનું આત્મકલ્યાણ કરવાના સીધા પરિણામ કરવાને બદલે, આત્મા પોતાનું કલ્યાણ કરવા માટેના સીધા પરિણામ કરવાને બદલે, પોતાનું અહિત થાય એ આદોરાઈ કરી એ આડા પરિણામ કર્યા, જેનો ભાવ આડો એનું દ્રવ્ય પણ આડું થઈ જાય છે. દ્રવ્ય પણ આડું થઈ ગયું, એ જનાવર પણ થાય છે. અને પૃથ્વીકા એટલે પૃથ્વીરૂપ શરીર ધારણ કરી બાકીની બીજી ચાર ઇન્દ્રિયો વિના કર્મનું ફળ ભોગવવાનો જીવને પ્રસન્ન બનાવે છે. પૃથ્વી રૂપે શરીર ધારણ કરીને, પૃથ્વી કાયનો અર્થ છે પૃથ્વી રૂપે શરીર ધારણ કરવું, એ એકેન્દ્રીય જીવ થાય છે. પૃથ્વી કાય છે, વનસ્પતિ કાય છે, વાયુ કાય છે, પાણી કાય છે, અગ્નિ કાય છે, એ પાંચે એક ઇન્દ્રિય જીવ છે. એને એક ઇન્દ્રિય છે, બાકીની ચાર ઇન્દ્રિયો એને નથી. અને એકાંતે એ કર્મ ફળને ભોગવે છે. સૌથી દુઃખ ત્યાં વધારે છે એક ઇન્દ્રિય. તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે એવું કાંઈ નથી. જીવ મટી અને પરમાણુ થઈ જાય છે એમ નથી. પૃથ્વીના પરમાણુ થાય કે પથ્થરના પરમાણુ થાય એમ નથી. જેમ આ દેહ માટે કહેવામાં આવે છે, માટી ઘડે છે અને ચીકણી માટી ઘડે છે, માટી છે પરમાણુ અને માટી કહે છે. તો આ જીવ કઈ આ દેહ રૂપે નથી થયો. એકેન્દ્રી જીવ પૃથ્વી પાણીમાં જાય કે એ પરમાણુ ની કાય છે અને પરમાણુ રૂપી એને શરીર છે. પરમાણુ તો પરમાણુ છે ને જીવ છે, પરમાણુ જીવ થતા નથી, જીવ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે એવું કઈ નથી. પથ્થર નું કાયા ધારણ કરે છે એ રૂપી આપણે આ શરીર ધારણ કર્યું છે એ જીવે એ શરીર ધારણ કર્યું છે અને તેમાં પણ અવ્યક્તપણે જીવ જીવપણે હોય છે. ન દેખાય એવી રીતે જીવ જો જીવપણે અવ્યક્તપણે એટલે વ્યક્તપણે આ જીવ છે એમ નથી ઓળખાતો નથી. એટલે લોકો માનતા નથી અથવા જીવ લોકો માનતા નથી. એવી દશા થઈ ગઈ. કેમ એવી દશા થઈ ગઈ કે પોતે જીવ છે એમ પોતે નહોતું મેં વાત્યા. એવી દિશા કેમ થઈ કે લોકો જીવ તરીકે માને નહીં કે પણ એ દિશા તો ત્યાં તારી કરી છે અને શરીરમાં એટલી આત્મબુદ્ધિ થઈ કે હું શરીર છું ને હું જીવ નથી. આ રીતે આત્મબુદ્ધિ કરી હું શરીર રૂપે છું અને જીવ રૂપે હું નથી. એવી જ આત્મબુદ્ધિ કરી અને પોતાની નાસ્તિ પોતાની હસ્તી ન સ્વીકારી નાસ્તિ સ્વીકારી અવ્યક્તપણે જીવ જીવપણે ત્યાં હોય છે. એટલા માટે આ ખાણ મંદિર ઉભું છે એમાં પણ જીવ નિશા કરવામાં આવે. પછી આ મકાનના આપણે પાયા ખોલીએ છીએ, મકાન બાંધવાનો ધંધો કરે છે અને એમાં પાયા ખોલવા પડે એમાં જીવ હિંસા એટલા માટે ગણી છે કે ત્યાં એકેન્દ્રિય જીવ જે માટી રૂપે છે ત્યાં ઘણા જીવોનો પ્રાણઘાત થાય છે. એટલા માટે બીજી ચાર ઇન્દ્રિયોનું ત્યાં અવ્યક્તપૂર્ણ હોવાથી અને બીજી ચાર ઇન્દ્રિય ત્યાં પ્રગટ નથી. નાક કાન આંખ એ કોઈ ત્યાં પ્રગટ નથી એટલે અવ્યક્ત છે. પૃથ્વીકાય જીવ કહેવાય એવું છે તે જીવ પૃથ્વીકાય જીવ પાણીકાય જીવ વનસ્પતિકાય જીવ એમ કહેવામાં આવે. અનુક્રમે તે કર્મ ભોગવીને એનો આયુષ ભોગવીને જીવ નિવૃત્ત થાય છે. પથ્થરનો જીવ સમજાય એનો આયુષ પૂરું થાય છે ત્યારે આ તો બધે ત્યારે કાયમ નહીં પણ પૂરું થાય અને ઉદય પૂરી થાય એટલે જરૂર નથી કે ત્યાં કોઈ ખોદે તો જ મરે નહીં તો ન મરે. આયુષ પૂરું થાય ત્યારે ફક્ત પથ્થરનું ઘર પરમાણુ રહી જાય છે ત્યાં માટે એમ રહી જાય છે. નિર્જીવ માટે એને કહે છે નિર્જીવ પથ્થર કહેવામાં આવે છે. હા ઈડર જોયા ને બધા પથ્થરા છૂટા પડી જાય છે છૂટા પડી જાય ત્યારે લગભગ એ નિર્જીવ થઈ જાય છે. પૃથ્વી સાથે જોડાયેલા હોય ત્યારે બહુ ભાગ સજીવ હોય છે પછી કોઈ કોઈ પથ્થર છૂટા પડી જાય છે એ છૂટા પડેલા લગભગ નિર્જીવ પથ્થર ત્યારે એ પથ્થરનું દળ પરમાણુ રૂપે રહે છે પણ જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી આરાધ્ય સંજ્ઞા તેને હોતી નથી. પછી ત્યાં એને આ સંજ્ઞા હતી જીવ હોય તો જીવને આહાર સંજ્ઞા છે પરમાણુને આહાર સંજ્ઞા નથી. અર્થાત કેવળ જળ એવો પથ્થર જીવ થાય છે એવું નથી, પથરો જીવ થાય છે એમ નથી, જીવ પથરો થાય છે એમ પણ નથી. એ તો એક જાતનો દેહ છે એમ એક જાતનું શરીર છે એમ આ ચામડી હાડકા મેલ માણસનું શરીર છે એમ એક પથરાના પરમાણુ રૂપી શરીર છે. કર્મના વિષમપણાથી એટલે પોતે એવા વિષમ ભાવ કર્યાથી ભાવ કર્યો વિષમ કર્યાથી દ્રવ કર્મ પણ એવા વિષમ બનનાર ચાર ઇન્દ્રિયોનો પ્રસંગ અવ્યક્ત થઈ ચાર ઇન્દ્રિયનું જ્ઞાન લીઆઈ જઈને ઊંઘાઈ જઈને ફક્ત એક સ્પર્શેન્દ્રિય પણ દેહનો પ્રસંગ એ ઇન્દ્રિય છે એક ઇન્દ્રિયનો સ્પર્શેન્દ્રિય રહે છે એક સ્પર્શેન્દ્રિય પણ દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે તે કર્મ ભોગવતા તે પૃથ્વી આદિમાં જન્મે છે. એક ઇન્દ્રિયથી કર્મ ભોગવવા પડે એવું ફળ આવે ત્યારે તે એકેન્દ્રિય થવું પડે છે. પછી તે પૃથ્વી આદિ આદિ મા બાપને લઈ લેવા, છૂટા નિર્ગુણ પણ એકેન્દ્રિયમાં હોય છે માતાવરણ, અને આ સ્થાવર કાયમાં પણ જાય છે પૃથ્વી પાણી વનસ્પતિ વગેરે આદિમાં બધા ત્યાં એક એકેન્દ્રિય છે, ત્યાં એટલી સ્પર્શેન્દ્રિય છે જીવને બીજું કાંઈ નથી, અને એ સ્પર્શેન્દ્રિય દ્વારા તેઓ દુઃખને ભોગવે, બીજું કાંઈ ત્યાં દુઃખ ભોગવવા સિવાય બીજું કાંઈ ત્યાં નથી, એ પણ કર્મ પણ ભોગવે છે. તે કર્મ ભોગવતા તે પૃથ્વી આદિમાં જન્મે છે, પણ તે પૃથ્વી રૂપ કે પથ્થર રૂપ થઈ જતો નથી. જનાવર થતા તે જનાવર પણ થઈ જતો નથી. આજે માખી થઈ ગયું એટલે માખી આખો આખો માખી થઈ ગયો, માખી પણ પકડી જાય, એમાં પકડી ગઈ માં જાય, ઢોર થાય, ગાય ભેંસ પક્ષી થાય, પશુ પક્ષી થાય, જંગલમાં શિયાળ થાય, કૂતરા થાય, પાછા મરીને બીજી ગઈ માં જાય. એવો જીવ એવો થઈ જાય છે એમ નથી, જીવ પોતાના કર્મ પણ પ્રમાણે બીજી ગતિમાં ગત્યાંતર થયા કરે છે. દેહ છે તે જીવને વેશ ધારી પણ છે, નવા નવા વેશ ધારણ કરે છે. અત્યારે આ મનુષ્યનો વેશ ધારણ કર્યો છે, સ્વરૂપ પણ નથી, એનું મૂળ સ્વરૂપ નથી જીવનું, એ મૂળ સ્વરૂપ મનુષ્ય છું એ વેશ છે, હું પુરુષ છું એ વેશ છે એમ કે છે. વેશ છે માત્ર, બીજું કઈ નથી. વેશને વેશ માન, વેશને સ્વરૂપ માનવું, આટલો પણ ખરેખર હાચો હાચો એમ જ છું ને, હાચે હાચો હું ફલાણો માણસ. નાટકનું એક પાત્ર આપ્યું છે, આ સંસાર રૂપી નાટક છે, એમાં તને અત્યારે એક પાત્ર આપ્યું છે કે તારું આયુષ પૂર્ણ પૂરું થાય ત્યાં સુધી તારે મનુષ્ય પણ વર્તવાનું છે, મનુષ્ય છે બુદ્ધિ તારે ક્રિયા કરવાની છે, પણ એમ સમજીને કે હું મનુષ્ય નથી પણ હું જીવ છું. કોઈ એક્ટરને રાજા બનાવે, રાજાને મુકમ કરે, અભિનય કેવો કરે, એવો ડ્રેસ કરે, એવો સિંહાસન ઉપર બેસાડે, અને બીજો જે અભિનય કરતો હોય એના પગ ચમકી કરે, અને ભૂતડા સાફ કરે, ભૂજડી સાફ કરે, એને પહેરાવે, હાથે હાથે બની લે, હું રાજા થઈ ગયો છું, એને ખબર છે કે આ ભૂત પહેરાવે છે એના 500 રૂપિયા પગાર છે, મારા 700 પગાર નાટકમાં બાંધેલા પગાર આવે છે, હું કઈ રાજા વાજા થયો નથી. દરેક રીતનો પાઠ ખેતરી હાલ કપડા પહેરાવે, ભીખ માં તો બતાવવા જીવ છું એ ભાન એ પોતાને ભૂલી ગયો એ મોટો અપરાધ છે, સૌથી મોટો અપરાધ પોતાના સ્વરૂપ ને ભૂલી ગયો છે, એ પછી બધા અપરાધ થાય છે. દેહ છે તે જીવને વેશ ધારી પણ છે, જો છેલ્લે એ દેહ છે અને ગતિ છે એ જીવનો સજા ભોગવવાનું જેલખાનું છે. ચારે ગતિ એ ચાર ક્લાસની જેલ છે, ફર્સ્ટ ક્લાસ જેલ ને, સેકન્ડ ક્લાસ જેલ ને, થર્ડ ક્લાસ જેલ ને, ફોર્થ ક્લાસ જેલ, એ ચારે બંદીખાના છે. પણ આ જે ભૂલી જાય ત્યારે શું કરે, આ જેલ બહુ હરી, હું બહુ સારી, અને આ જેલ ને એવી સરસ બનાવું, એવી સરસ રાખવું, એવી સરસ સાચવું કે જેલ થી છૂટવાના કારણે એમ કઈક ના આવે, મારે એવી વિચિત્ર પરિસ્થિતિ. જેલ થી છૂટવાનું આવવા વાળા હોય તો શું કે નહીં, મારે તો અહીંયા પૈસા અહીંયા આટલા બધી ઓળખાણ થઈ ગઈ, મારે કેટલા સંબંધો બાંધ્યા અમે, હે આટલા બધા મારા ઠેકેદાર, આટલા બધા મારા પડખિયા, છૂટું ગમતું નથી. પ્રસંગ આવે છે, ભગવાન પોતે આવે લેવા ભગવાન પોતે વિમાન લઈને આવે કે હાલ તને વૈકુંઠ માં લઈ જાવ. અહીંયા જે મજા છે ને એ ક્યાંય નથી, અહીંથી મારે નીકળવું. અને પર્યાય બુદ્ધિ કહેવામાં આવે છે શાસ્ત્ર ભાષામાં એને. જે કર્મજનિત પર્યાય પ્રાપ્ત થાય છે તે પર્યાયના આત્માપણાને સ્વરૂપપણાને એવી બુદ્ધિ કરે છે કે એ પર્યાયને છોડવું બનતી નથી. દુઃખદાયક હોવા છતાં સુખદાયક માને છે. ભાન થાય તો આ જેલમાંથી ક્યારેક હું છૂટું, એમ છૂટું 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 થઈ જાય. રાહ જોઈએ તારીખ ની, આ તારીખે મારી મુક્તિ થશે, ત્યાંથી હું છૂટીશ. એની રાહ જોતો એના બદલે આ કહે છે કે નો, અહીંથી નો છૂટું તો સારું, ઊંધું કરે અહીંથી નો છૂટું તો સારું. આ ઉલટા પરિણામ, એનું નામ અજ્ઞાન. એ પાંચમો પ્રશ્ન છઠ્ઠો છ નું સાત સાથે લીધા છઠ્ઠાનું માણસમાં લેવું છે. ઉપર જે પાંચમો પ્રશ્ન છે ને એને લગતો કોઈ છઠ્ઠો પ્રશ્ન છે એનું સમાધાન આવ્યું છે. અને સાતમા પ્રશ્નનું પણ સમાધાન આવ્યું છે કે એમાં થોડું વિશેષ વાત કરે છે. સાતમા પ્રશ્ન કે સાતમા પ્રશ્નનું પણ સમાધાન આવ્યું છે કે કેવો પથ્થર કે કેવો પૃથ્વી કાંઈ કર્મ ના કરતા નથી. જીવ કર્મ જીવના પરિણામ નિમિત્તે કર્મ બંધાય છે. પૃથ્વી કે પથ્થર કોઈ કર્મ બાંધતા નથી. તેમાં આવીને ઉપજેલો એવો જીવ કર્મનો કર્તા છે. એ પૃથ્વીમાં કે પથ્થરમાં જે જીવ આવ્યો તે કર્મનો કર્તા છે. અને તે પણ દૂધ ને પાણીની કેટલી છે. પથ્થરમાં આવેલો જીવ દૂધ ને પાણીની કેટલી, દૂધમાં પાણી નાખે ત્યારે એમ લાગે કે દૂધ વધી ગયું અને પાણીનું દૂધ થઈ ગયું, એમ નથી. જેમ તે બંનેનો સંયોગ થતા પણ દૂધ તે દૂધ છે અને પાણી તે પાણી છે. પાણીનું કઈ દૂધ થતું રૂપે જ રહે છે પણ દેખાવો એવો થાય છે કે આ દૂધ થઈ ગયું. તેમ એકેન્દ્રિયાદી કર્મને જીવને પથ્થરપણું જળપણું જણાય છે. એ તે એકેન્દ્રિયનો કર્મ બંધ કરે છે અને એ બંનેની અંદર એ બંધ ભોગવે છે ત્યારે એમ લાગે છે કે આ જીવ પથ્થર થઈ ગયો, આ જીવ ઢાળ થઈ ગયો, આ જીવ જનાવર થઈ ગયો. જીવ તો જીવ છે અને દેહ તે દેહ છે. એક વાતમાં દેહ અને આત્માની ભિન્નતા કેવી રાખે છે કથનની અંદર. દેહ ને આત્મા ભિન્ન જ રહે છે. ક્યાંય દેહ આત્મા થતો નથી, આત્મા તે અત્યારે પણ નથી. એમ દેહ એમ કે એમ કહું છું કે અત્યારે પણ તો દેહ તે આત્મા નથી એમાં એમ અનુભવ. તે વિક્રિયાની કર્મબંધે જીવને પથ્થરનું જળપણું જણાય છે. તો પણ તે જીવ અંતર તો અંદરના તો જીવપણે છે, જીવ તો જીવ છે અને ત્યાં પણ તે આહાર ભયાદી સંજ્ઞા પૂર્વક છે. ત્યાં એને બધી સંજ્ઞાઓ છે અથવા એને અવ્યક્તપણે બધી ઈચ્છાઓ છે જે અવ્યક્ત જેવી છે. ઈચ્છાઓ બધી આપણે નથી કહેતા. માણસ કોઈ માણસ દરિદ્રમાંથી તમંગર થાય છે ત્યારે વૈભવના સાધનો બધો વસાવે છે તો એવું કોણે શીખડાયું? અનેક પ્રકારના વૈભવના સાધનો વસાવવાનું કોને શીખડે, એના માટે કોઈ સાધુ આખી જિંદગી તો દરિદ્રતામાં ગઈ છે. જીવને અનેક પ્રકારના બાહ્ય વિષયો ભોગવાની જે સંજ્ઞા છે, ઈચ્છા છે, એ હવે તો પણ રહેલી જ છે. જો સામે પુણ્યનો યોગ થાય છે કે ઈચ્છા બહાર આવી જાય છે, અંદર તો અવલેખ તો પણ પડી જ છે. એટલા માટે આ જે લોકો ખાસ કરીને ઉદ્યોગપતિઓ લક્ઝરી આઇટમનું જે ઉત્પાદન કરે છે એમાં આ વિચારે છે કે લક્ઝરી કોને નથી જોતી, કે દેવું કરીને પણ માણસ લે છે, લોન લઈને પણ લે છે, એની ઈચ્છા તો છે, ફક્ત એને એ જાતના કર્યોના પૂર્વકર્મના સંયોગો હોય તો એને નથી જોતો, એ વાત નથી જોઈ છે, એ વાત તો ઓબ્જેક્ટ પણ એ હોય છે. પછી એક ઇન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, ત્રણ ઇન્દ્રિય હોય, ચાર ઇન્દ્રિય કે પાંચ ઇન્દ્રિય હોય, ગરીબ હોય કે તો એ બધી સંજ્ઞાઓ છે. આ ગતિ અને ગતિની અંદર દેહ અને આત્માનો એ પણ ગતિમાં એ વિષય પણ સ્પષ્ટીકરણ આવ્યું છે. આ બે પ્રશ્નો મોક્ષ પછી ચાર ગતિનો વિષય લીધો, અને ચાર ગતિમાં દેહ અને આત્મા ભિન્ન રહે છે, છતાં ગતિની શું પરિસ્થિતિ છે, શું કારણ છે. પોતે હિન્દુ હતા એટલે વેદ વેદોક્ત ધર્મ ને એ લોકો વિષ્ણુ ઊંચા માનતો ધર્મ માને છે. વેદોક્ત ધર્મ નો પ્રચાર પણ જૈન ધર્મનો અને જૈન તત્વજ્ઞાનનો એટલો પ્રચાર નથી જેટલો વેદોક્ત ધર્મનો પ્રચાર અત્યારે છે વિશ્વની અંદર, એટલો જૈન ધર્મનો નથી. આ લોકો ભેગા પછી વધારે છે, અમેરિકન લોકો ભેગા ઇસ્કોન, હરે કૃષ્ણ હરે રામ વાળા એ લોકો દુનિયાના બધા દેશમાં શ્રી કૃષ્ણ મંદિરો બાંધ્યા અને ગીતાવનને મફત મળી મેં શહેરમાં તો રસ્તામાં ઊંઘવાની મફત આપે, તમારે મોટર ઉભરીએ સિગ્નલ પાસે લઈ જાઓ, એક રૂપિયામાં એક પુસ્તક, 25 રૂપિયામાં ન મળે પુસ્તક, 1 રૂપિયામાં આપી દઈએ, 5 રૂપિયા પ્રચાર માટે. એ લોકોમાં પ્રચાર છે, આપણો ધર્મ છે દુનિયામાં સૌથી ઊંચો છે. અને ફિલોસોફીની દ્રષ્ટિએ બીજા ધર્મની ફિલોસોફી તો વેદથી નીચી કોટીની છે. એક જૈન ધર્મની ફિલોસોફી વેદને તત્વજ્ઞાન કરતા ઉચ્ચ કોટીનું તત્વજ્ઞાન છે, પણ એનો પ્રચાર નથી એટલે લોકોને ખબર નથી, એનો પ્રચાર ઘણો છે. એટલે અત્યારે વેદની જે તત્વજ્ઞાન છે એને સૌથી દુનિયામાં ઊંચામાં ઊંચું માનવામાં આવ્યું છે, પ્રસિદ્ધપણે આમ વાત છે. એટલે આ પ્રશ્ન પૂછ્યો છે કે બધાની, એને એમાં એ વાત છે કે બધાની ઉત્પત્તિ વેદમાંથી થઈ છે. આપણે એમ કહીએ છીએ કે બધાની ઉત્પત્તિ દિવ્ય ધ્વનિમાંથી થઈ છે, એ કહે છે કે નહીં વેદમાંથી થઈ છે.
જૈનનું પ્રકાશન જ્યાં જ્યાં હોય ત્યાં ઉત્સાહ આવવો જોઈએ ને, બહુ સરસ
પ્રકાશન થવું જોઈએ, પ્રકાશન કરવું જોઈએ, પ્રકાશનની ભાવના જીતે, એ ભાવના હોય તો ભાવનાને અનુકૂળ બધા પરિણામ થાય. તત્વજ્ઞાનનું પ્રકાશન એટલે ભગવાનની વાણીનું પ્રકાશન,
ભગવાનની વાણીનું પ્રકાશન.
જે પરંપરા એ ગ્રંથમાં ગ્રંથ ગ્રંથમાં વાણી રહી ગઈ દિવ્યધ્વની મહાવીર સ્વામીની, એ વાણીનું પ્રકાશન એટલે જીનવાણીનું પ્રકાશન છે. સૌથી ઊંચામાં ઊંચી કોટીનો શુભ ભાવ એ છે, શુભ ભાવની જાતના છે. કોઈ ગરીબને મદદ કરે, દવાખાનું બાંધો, ધર્મશાળા બાંધે, વાળ કુવાકુ દવા, પરબ પાણીનું પરબ બાંધી દેવું, ત્યાંથી મંડીને ભગવાનની પૂજા ભક્તિ કરવી અને દેવગુરુ શાસ્ત્રમાં દયાદાન મંદિર બંધાવવા, અને એ બધાની અંદર સૌથી ઊંચામાં ઊંચો કોઈ શુભ ભાવ હોય તો તેનો જ્ઞાન વિષય છે. એક ગ્રંથોના માધ્યમથી તે ભાવની ઉત્પત્તિ થાય છે, અને એક વક્તવ્યના માધ્યમથી તે ભાવની ઉત્પત્તિ
થાય છે.
એટલે વાણી શબ્દમાં બે આકારે છે, એક લખાણના આકારે અને એક અવાજના આકારે. શબ્દ અવાજ ઉપર પણ છે અને શુદ્ધ શબ્દ લખાણ ઉપર પણ છે. ઊંચામાં ઊંચી કુટીનો કોઈ શુભ ભાવ એને એના માટે આપણે જ્યાં શબ્દ પણ એ રાખ્યો છે કે આ શેનું દાન છે, તો કે જ્ઞાન દાન. દાન ચાર પ્રકારે દીજીએ આવે છે ને, આહાર દાન, અભય દાન, ઔષધ દાન ને જ્ઞાન દાન. જ્ઞાન દાન સૌથી ઊંચી કુટુંબ ગણે છે. એની અંદર કોઈ ધનનો વ્યય કરે છે, તો કોઈ પરિશ્રમ કરે છે, કોઈ પોતાની બુદ્ધિ લગાવે છે, સમયની શક્તિ લગાવે છે, તો કોઈ ધન લગાવે છે. એમ તન્મ જતી જ્ઞાનદાનના જે પરિણામ થાય છે એ સૌથી ઉચ્ચ કોટીના. શું કહે, બધાની ઉત્પત્તિ વેદમાંથી થઈ છે? વેદો તો એમ કે છે, પણ તમે શું કહો છો એમ કે છે? આશ્રમજીને પ્રશ્ન પૂછો. ઉત્તર, આર્ય ધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાના પક્ષને આર્ય ધર્મ કહેવા ઈચ્છે છે. આર્ય ધર્મની વ્યાખ્યા કરવામાં તો સૌ પોતાના પક્ષને અથવા પોતાના સંપ્રદાયને આર્ય ધર્મ કહે છે. અમારો ધર્મ છે સૌથી ઊંચો, ઉત્તમ, શ્રેષ્ઠ. જૈન જૈનને કહે છે, બૌદ્ધ બૌદ્ધને કહે છે, વેદાંત વેદાંતને આર્ય ધર્મ કહે છે. એમ વાત તો સાધારણ થઈ ગઈ છે. આર્ય ધર્મની, ઉત્તમ ધર્મની વાત સાધારણ છે. તથાપિ હજુ કેટલી મધ્યસ્થતા છે આ વાત કરવામાં, એમની પોતાની કેટલી મધ્યસ્થતા છે. પોતે જૈન છે, જૈન ધર્મમાં એમની માન્યતા છે, છતાં નામ નથી લેતા, કેમ કે સામે અજૈન છે. હવે જો એમ કે જૈન ધર્મમાં ઊંચો થઈ ગયું, તો બધા ક્યાં છે એવું તમે કીધું. બધા પોતાના ધર્મનો પક્ષપાત કરે છે, તમે તમારા ધર્મનો પક્ષપાત કર્યો. આમાં એ તો સાધારણ બુદ્ધિવાળાનું જ કે છે, તો આ કહેનારો પણ સાધારણ બુદ્ધિવાળો ઠેર્યો. એવો જવાબ નહીં દઈએ તમે. તથા જ્ઞાની પુરુષો તો જેથી આત્માની બી સ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય એટલે ઉત્તમ માર્ગ, તેને આર્ય ધર્મ કહે છે. અને એમ જ યોગ્ય છે. કેવો સરસ ઉત્તર આપ્યો છે. જ્ઞાની પુરુષો, એ બધી જ્ઞાની પુરુષોના નામ એને કહે. એટલે આ વિષયના, ધર્મના વિષયના તજજ્ઞ જે કહેવાય એ તો જ્ઞાની પુરુષો છે. એ જ્ઞાની પુરુષોએ એમ કહ્યું છે કે આત્માની નિસ્વરૂપની પ્રાપ્તિ થાય, પોતાનામાં રહેલું અનંત જ્ઞાન, અનંત સુખ ઇત્યાદિ પોતાનું જે સ્વરૂપ છે, અનંત ચતુષ્ટય મંડિત, એ સ્વરૂપની પ્રાપ્તિ થાય અને અનંત જ્ઞાનની, અનંત સુખની, એવો કોઈ ઈલાજ હોય, એવો કોઈ માર્ગ હોય, એવો કોઈ ઉપાય હોય, તો એને ઉત્તમ માર્ગ કહેવો જોઈએ, એને ઉત્તમ ધર્મ કહેવો જોઈએ. પછી તમે શોધો, હવે આ દ્રષ્ટિકોણથી તમે શોધો કે આ માર્ગ કોણ વધારે સારી રીતે કહે છે, અને એની તુલના કરો. બે ચાર જણા જે કહેનારા છે, બીજાનો તો ખ્યાલ આવી જાય એવો છે. મૂળ તો શું છે કે જે નીચી કોટીના જે તત્વજ્ઞાનો છે એનો તો બધાનો ખ્યાલ આવી જાય, આવી જાય છે. મુસલમાન ધર્મ એમ કહે છે કે વ્યાજ ન ખાવું, ત્યાં જ કરવા જાય છે, પ્રતિજ્ઞા આપે છે. આજથી તમારે જિંદગીભર વ્યાજ ખાવાનું નહીં, વ્યાજ ન ખાય. હાજી થાય વ્યાજ
ન ખાય,
ન ખાય, હજ કરે તે હાજી કહેવાય. પછી શું કરે કે કોકને ત્યાં પૈસા મૂકે, હું વ્યાજ નહીં લઉં, આ ખાતાનું વ્યાજ નહીં લઉં, અમારે આ હજ કરી નાદેલું ખાતું છે, પણ બીજા ખાતે હું ઉપાડીશ, એ ખાતે વ્યાજ નહીં દઉં. શું કરે, બે સિસ્ટમ કન્સર્ન કરી નાખે, મુજાત ખાતું કહેવાય કે ન કહેવાય, આ બધા પરિણામો ત્યારે થાય. મારા બધા એક જૈનો મુસલમાન મારે વ્યાજ ન ખવાય. વ્યાજ જૂતું કરો, લાખો રૂપિયાનું વ્યાજ જૂતું કરો, ના ના કે પછી લોન લઈએ ત્યારે એ અમારું વ્યાજ ન લઈએ નથી. વાત તો એની એ થઈ ગઈ. એક હાથે દીધું ને બીજા હાથે લીધું, નથી દીધું ને નથી લીધું. એવી સાધારણ વાત હોય છે, એવી સાધારણ વાત વેદાંતમાં નથી કે જૈન ધર્મમાં નથી. ત્યાં બહુ સમજવામાં ઊંચી કુટુંબની વાત છે. વ્યાજ ન ખાવું ને એને ધર્મ કહેવાની એ વાત ત્યાં નથી. કહેવાનો મતલબ એ છે, એ તો ખ્યાલ આવી જાય એવું છે. પણ જે તત્વજ્ઞાનની અંદર બૌદ્ધ છે, વેદાંત છે, જૈન છે, આ ત્રણ સંપ્રદાયોની જે ફિલોસોફી છે, તત્વજ્ઞાન છે, એ ઊંડું છે અને સમજવામાં સહેલું નથી. એટલું આ સાધારણ બુદ્ધિને સમજાઈ જાય એવું નથી. તો એ તો બધા એમ કહે છે, પણ હવે તમે નક્કી કરો ત્રણમાંથી કે આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ બતાવવામાં કોનો ઈલાજ, કોનો માર્ગ, કોનો ઉપાય ઉત્તમ છે એ તમે તુલના કરીને નક્કી કરો. અને એમાં જે ઉત્તમ માર્ગ હોય એને તમે ઉત્તમ માર્ગ તરીકે સ્વીકારો અથવા અંગીકાર કરો. બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. શું બધાની ઉત્પત્તિ કાંઈ વેદમાંથી થવી સંભવતી નથી? હવે વેદાંત ઉપર પોતાનો અભિપ્રાય આપે છે કે વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે તેથી સહસ્ત્ર ગણા આશ્રય વાળું જ્ઞાન કેટલા બ્રહ્મણો ને ત્રણ ગણો ને હજારો ગણા આશ્રય વાળું જ્ઞાન શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ કહ્યું છે એમ મારા અનુભવમાં આવે છે. મેં વેદાંત પણ વેદો પણ વાંચ્યા છે અને જૈનાગમો પણ વાંચ્યા છે. જૈનાગમની અંદર જે નિરૂપણ છે એ વેદાંત કરતા હજાર ગુણ શાસ્ત્ર ગણા આશ્રય વાળું છે એમ મારા અનુભવમાં આવે છે. અને તેથી હું એમ જાણું છું કે અલ્પ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં. માટે વેદમાંથી જૈન જે ધર્મ ઉપજ્યો છે, થોડામાંથી જાદુ ઉપજ્યું છે એ વાત છે. કેમ કે વૃક્ષમાંથી ડાળી થાય, પણ એક ડાળીમાંથી પછી આખું વૃક્ષ થાય એ વાત કઈ માનવા જેવી નથી. એમ હોવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કેવી ઘટતી નથી. વૈષ્ણવવાદી સંપ્રદાયોની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતા નથી. વૈષ્ણવ છે, શૈવ છે, પછી આ પ્રજાપિતા પિતાવાળા બ્રહ્મા નીકળ્યા છે, એ બધા વેદાંતમાંથી ગણો તો ઠીક વાત છે. ઘણા એની અંદર પેટા ભેદ ગણાય છે. પછી આ જુદા જુદા માતાજીને માને છે, જુદા જુદા બીજા દેવોને માને છે, એ બધા વેદાંતમાંથી હિન્દુ ધર્મમાં ખાટા છે. જૈન બૌદ્ધના છેલ્લા મહાવીર આદિ મહાત્માઓ થયા પહેલા વેદ હતા એમ જણાય છે. શું કીધું? જૈન બૌદ્ધના છેલ્લા મહાવીર આદિ મહાત્માઓ છેલ્લા એ પછી પહેલા નતા એમ પડશે એ પહેલા ઘણા હતા. છેલ્લા જે મહાત્માઓ થયા તે પહેલા વેદ હતા એમ જણાય છે. તેમ તે ઘણા પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે. જૂના કાળના ઋષિમુનિઓની એ રચના છે. તથાપિ જે કાંઈ પ્રાચીન હોય તે સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં. જૂનું માટે સાચું છે એ વાત લાગુ પડતી નથી. અને એ જૂનું ચાલ્યું આવે છે એમ કે છે, ઘણું જૂનું છે. કેમ કે શ્રી કૃષ્ણ અને રામચંદ્રજીને એ લોકોનો પ્રખ્યાત દેવું ગણો છે ને, એ વખતના જે રામચંદ્રજીના ગુરુ વશિષ્ઠ છે, વાલ્મીકી એ વખતે હતા, એ રીતે પરંપરા ચાલી રહી છે. આચાર્ય થાય છે કે આ પ્રથમ ગુણ ભદ્રાચાર્ય, બીજા ગુણ
ભદ્રાચાર્ય
છે. તો આપણને કઈ ખ્યાલ, ઇતિહાસ નો તો ખ્યાલ, ઇતિહાસ મળે એવું નથી કોઈ. અને પાછળથી ઉત્પન્ન થાય તો અસંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં. બાકી વેદ તો વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય, બધો બોધ ને ઉપર મૂકી દીધા. ચર્ચા કરતા કરતા ગ્રંથ કોઈ પહેલા રચવાનો હોય, કોઈ પછી રચવાનો હોય, એ બનવા જેવું છે. પુસ્તક વહેલા મોડા થાય એ જાતના અભિપ્રાય ધારના રાખવાનો છે. જગત સર્વ ભાવનાદી છે, બધી જાતના ભાવો, વિકારી ને અવિકારી બધા ભાવો અનાદિથી છે. માત્ર રૂપાંતર થાય છે, તે ભાવો કોઈ જુદા રૂપે વ્યક્ત કરે છે, કોઈ જુદા શબ્દોમાં વ્યક્ત કરે છે. કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થતો નથી. કોઈ ભાવ નવો જન્મ છે એમ નથી, કોઈ ક્યારે બધો નાશ પામી ગયો છે જગતમાંથી એમ નથી, કે બધા જઈને જ હતા એવું નથી, બધા વેદાંતિ હતા એવું નથી. વેદ જૈન અને બીજા સૌના અભિપ્રાય એના લીધે છે. બધી જાતના અભિપ્રાય ધરાવનાર જીવો જગતમાં આનાથી હૈયા છે, ત્યાં કરે છે, જન્મે છે, મરે છે, ભિન્ન ભિન્ન અભિપ્રાય વાળા હોય છે, એમ માનવામાં ક્યાંય અડચણ નથી. અત્યારની સ્થિતિ જોતા ખ્યાલ એ વાત પ્રેક્ટિકલ દેખાય છે કે અત્યારે કોઈનો એક મત પડતો નથી. ત્યાં પછી વિવાદ શાનો રહે, તો પછી આ આમાંથી આ થયું ને આમાંથી આ થયું એ વાદવિવાદ કરવાની જરૂર હતી નથી. આ પહેલા હતું ને આ પછી હતું ને એ કઈ વિચારવાની જરૂર હતી નથી. તથાપિ એ સૌમાં વિશેષ બળવા સત્ય અભિપ્રાય હોવા યોગ્ય છે તે વિચારવું, તે અમને ને તમને સૌને યોગ્ય
છે.
આ સરવાળો મારે જેવો કે ભિન્ન ભિન્ન વિચારધારાઓ ધર્મના સંપ્રદાયમાં થઈ રહી છે, ચાલી રહી છે, એમાં કોણ સાચા છે, કોણ બળવાનપણે સાચા છે, વધારે કોનું સત્ય છે, સંપૂર્ણ સત્ય કોનું છે એ વિચારવું જોઈએ. તુલનાત્મક બુદ્ધિ એ વિચારવું જોઈએ. એમ નહીં કે અમે આ સંપ્રદાયના જન્મમાં છીએ માટે અમારું તે સાચું, એમ નહીં. જે સાચું તે સાચું, અને સાચું એને સત્યપ્રિય માણે પોતાનું કરવું જોઈએ, અંગીકાર કરવો જોઈએ, અને એ યોગ્ય છે એમ કરવું, તે આપણને અમને તમને બધાને એ યોગ્ય છે. કોઈ સાચો સ્વીકાર કરો, ખોટો હોય તે છોડી દો. એ વધારે આત્માને હિત કરો એને સ્વીકાર કરી લો, એ આત્માના હિત માટેની વાત છે, એમાં શું ખોટું છે? એ યોગ્ય છે, એમ જ કરવું યોગ્ય છે. એ રીતે શ્રેષ્ઠ ધર્મના વિષયની ઘણી વિચક્ષણતાથી ગાંધીજીને આપો છો. તુલના કરીને નક્કી કરો, હું કહું ને તમે માનો એમ નહીં, હું આમ કહું છું માટે માનો એમ નહીં. તમે નક્કી કરો કે આત્માને સુખી થવાનો, મોક્ષ થવાનો માર્ગ, આત્મ સ્વરૂપ પામવાનો માર્ગ કોનામાં છે, એ નક્કી કરો.
સ્વામી દેવજી શિવંદર ભગવાનનો જય.